समयसार भगवान कुनकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका तथा पूज्य गुरुदेव कांजू स्वामी ना प्रवचनों अने पंडित राजपलजी नी टीका आ बधाना आधारे आपणे स्वाध्याय करी रह्या छीए। समयसारना स्वाध्यायमां पुण्य पाप अधिकार चाले छे अने एमां कलश 103 सुधी स्वाध्याय कर्यो छे। कलश 103 मां ए वात आवी के ज्ञान ज मोक्षनुं कारण छे, कारण के शुभ तेमज अशुभ कर्मने बंधनुं साधन छे एम सर्वज्ञ देवोए कह्युं, एम सिद्ध थयुं એટલે પછી એને નિષેધવામાં આવ્યું અને એમ નિષેધ્યા પછી જ્ઞાનને જ મોક્ષનું કારણ ફરમાવ્યું। શુભ અને અશુભ બંને પ્રકારના કર્મ, બંને પ્રકારની પ્રવૃત્તિ, બંને પ્રકારના કાર્ય, બંને પ્રકારના પરિણામો એ માત્ર બંધનું જ કારણ છે, અવિશેષપણે બંધનું કારણ છે, એટલે કે એમાં કોઈ ફેર નથી। શુભ અને અશુભ બંને બંધના જ કારણ છે, એમાં બંધની અપેક્ષાએ કોઈ ફેર નથી, એટલે એને નિષેધવામાં આવ્યું કે એને છોડી અને પ્રભુ તું તારા શુદ્ધ આત્મતત્વનો વિચાર કર અને એનું શરણ લે। જ્ઞાન સ્વભાવી આત્મા એ જ મુક્તિનું કારણ છે, એટલે જ્ઞાનને જ મોક્ષનું કારણ બતાવ્યું। જ્ઞાન સ્વભાવી આત્મા છે એ પોતે જ મુક્ત સ્વરૂપ છે, એટલે મુક્તિનું કારણ છે, અને એ સ્વભાવથી જ મુક્ત છે, એટલે એવા મુક્ત સ્વભાવનું જ્ઞાન કરતા જ એને પર્યાયમાં એવું મુક્તપણું એટલે કે મોક્ષની પ્રાપ્તિ થશે, એટલે જ્ઞાનને જ મોક્ષનું કારણ 103 કળશમાં કહેવામાં આવ્યું। હવે આ વાત કરી એટલે અહીંયા આગળ કહે છે કે જો સમસ્ત કર્મ નિષેધવામાં આવ્યું છે તો પછી મુનિઓને શરણ કોનું રહ્યું? શિષ્યને એવો પ્રશ્ન થાય છે કે અશુભ તો ઠીક છે પણ શુભ કર્મને એટલે કે કાર્યને પણ જો નિષેધવામાં આવશે તો પછી મુનિઓને શરણ કોનું રહેશે? શુભ અને અશુભ એમ કહી અને સમસ્ત કર્મને નિષેધવામાં આવ્યું, જો સમસ્ત કર્મને નિષેધવામાં આવશે તો પછી મુનિઓને કરવા પણ શું રહેશે? મુનિઓને એવું કરવાથી પછી શરણ શેનું રહેશે? આવો પ્રશ્ન શિષ્યને થયો। સમસ્ત કર્મનો નિષેધ કર્યો તો સમસ્ત કર્મમાં તો શુભ કર્મ પણ આવી જાય, અને શુભ કર્મ આવી જાય તો પછી શુભ વિના મુનિઓ કરશે શું? શુભ અને અશુભ ભાવ બંધનું કારણ છે, અને એમાં શુભ ભાવ પણ બંધનું કારણ છે, એ ધર્મ નથી એમ કહી અને સમસ્ત કર્મનો નિષેધ કરવામાં આવ્યો તો પછી મુનિઓએ કરવા પણ શું રહેશે? મુનિઓને તો 5 મહાવ્રત છે, 5 સમિતિ છે, 5 પ્રકારે જીતેન્દ્રિયપણું છે, 6 આવશ્યક છે, અને એ સિવાય બીજા 7 ભૂમિ શયન છે, અદંત ધોવન છે, અસ્નાન છે, ઉભા ઉભા આહાર છે, એક વખત આહાર છે, નગ્નપણું છે અને કેશ લોચન છે, એ બીજા સાત એમ કરીને 28 ગુણ સહિતનું ચારિત્ર એવું હોય છે ને, તો એ કર્મ, એ 28 મૂળ ગુણ સહિત ચારિત્રરૂપી જે કર્મ છે એ પણ શુભ ભાવ છે, તો એનો પણ નિષેધ થાય છે. તો પછી મુનિઓએ પાળવું શું? મુનિઓએ શું કરવાનું રહેશે? શુભ અને અશુભ બંનેને નિષેધવામાં આવ્યા. બંને પ્રકારના કર્મને, કર્મ એટલે બંને પ્રકારની પ્રવૃત્તિ, કારણ એવા ભાવ એવા પરિણામ, શુભ અને અશુભ બંને પ્રકારના કર્મને જો નિષેધવામાં આવશે તો પછી મુનિઓને શરણ શું રહેશે? મુનિઓ શું કરશે? મુનિઓને પાળવા પણ શું રહેશે? મુનિઓ તો અશરણ થઈ જશે. આવો પ્રશ્ન શિષ્યને થાય છે અને એના ઉત્તર રૂપે અમૃતચંદ્રાચાર્ય ભગવાન અહીંયા કળશ કહે છે. કળશ 104 એમાં કહે છે, નિષિદ્ધે સર્વસ્મિન સુકૃત દુરીતે કર્મણી કિલ પ્રવૃત્તે નૈષ્કર્મ્યે ન ખલુ મુનય સંત્યશરણા તદાજ્ઞાને જ્ઞાનમ પ્રતિચરિતમેષા હિ શરણમ સ્વયં વિંદ્યન્તેતે પરમમ અમૃતમ તત્ર નિરતા. 104 કળશના અર્થમાં અહીંયા કહે છે કે સુકૃત દુરીતે સર્વસ્મિન કર્મણી કિલ નિષિદ્ધે, શુભ આચરણરૂપ કર્મ અને અશુભ આચરણરૂપ કર્મ, કર્મ એટલે એવા કાર્ય, એવી પ્રવૃત્તિ, એવો ભાવ, એવા પરિણામ, શુભ આચરણરૂપ કર્મ અને અશુભ આચરણરૂપ કર્મ એવા સમસ્ત કર્મનો નિષેધ કરવામાં આવતા અને નૈશ્ય કર્મે પ્રવૃત્તે એટલે કે એ રીતે નિષ્કર્મ અવસ્થામાં પ્રવર્તતા મુનય ખલુ અશરણા ન સંતિ, સમસ્ત કર્મનો નિષેધ કરવામાં આવતા અને એ રીતે કોઈપણ કર્મ સિવાયની અવસ્થા એટલે નિષ્કર્મ અવસ્થામાં પ્રવર્તતા મુનિઓ કાંઈ અશરણ નથી. મુનય ખલુ અશરણા ન સંતિ, એમ ન જાણશો કે મુનિઓને કાંઈ શરણ નથી, મુનિઓ કાંઈ અશરણ નથી. તદા જ્ઞાને પ્રતિચરિતમ જ્ઞાનમ હિ એષા શરણમ, કારણ કે જ્યારે નિષ્કર્મ અવસ્થા નિવૃત્તિ અવસ્થા પ્રવર્તે છે ત્યારે જ્ઞાનમાં આચરણ કરતું, રમણ કરતું, પરિણમતું જ્ઞાન જ તે મુનિઓને શરણ છે. એતે તત્ર નિરતાઃ પરમમ અમૃતમ સ્વયં વિંદંતિ, તેઓ તે જ્ઞાનમાં લીન થયા થકા પરમ અમૃતને પોતે અનુભવે છે, આસ્વાદે છે, પીએ છે. શું કહ્યું? કે શુભ અને અશુભ બંને પ્રકારના આચરણ, એવા આચરણરૂપ સમસ્ત પ્રવૃત્તિ, સમસ્ત કર્મ નો નિષેધ કરવામાં આવે અને નિષ્કર્મ અવસ્થા પ્રવર્તતા એટલે કે કોઈ પણ પ્રકારના શુભ કે અશુભ આચરણરૂપ અવસ્થા ન હોય, સમસ્ત અવસ્થાનો નિષેધ કરવામાં આવતા નિષ્કર્મ અવસ્થા પ્રવર્તતા મુનિઓ કાંઈ અશરણ નથી થઈ જતા, મુનિઓ શરણ વિનાના થઈ જતા નથી, એવા શુભ કે અશુભ કર્મ કંઈ મુનિઓને માટે કર્મ નથી, કાર્ય નથી, પ્રવૃત્તિ નથી, અને એના દ્વારા જ કાંઈ મુનિઓને શરણ છે એમ નથી. મુનિઓને તો ઉલટું એ શરણ નથી. મુનિઓ નિષ્કર્મ અવસ્થા પ્રવર્તતા કાંઈ અશરણ નથી. મુનિઓને તો શરણ જ્ઞાનનું છે. જ્યારે નિષ્કર્મ અવસ્થા નિવૃત્ત અવસ્થા પ્રવર્તે છે ત્યારે જ્ઞાનમાં રમણ કરતા જ્ઞાન પરિણમતું જ્ઞાન જ એમને શરણ છે. મુનિઓને એ જ શરણ છે. જ્ઞાનમાં આચરણ કરતું રમણ કરતું પરિણમતું જ્ઞાન જ જ્ઞાન જ્ઞાનમાં જ રમણતા કરે છે. એટલે કે મુનિઓ પોતે પોતાના જ્ઞાન સ્વભાવી આત્મામાં જ રમણતા કરે છે, ત્યાં જ લીનતા કરે છે, અને એ જ એમને શરણ છે. અને એવા શરણમાં એ લીન થયા થકા પરમ અમૃતને પીએ છે, આસ્વાદે છે, અનુભવે છે. શરણની વાત કરી, ચત્તારી મંગલમની અંદર ચાર શરણાની વાત કરી છે. અરિયંતા શરણમ, સિદ્ધા શરણમ, સાહુ શરણમ, કેવલી પનપતો તમ્મો શરણમ. ચાર શરણ કયા? અહીંયા તો કહે છે કે પોતાને પોતાના સ્વરૂપનું એકમાત્ર શરણ છે, અને મુનિઓ ને એનું જ શરણ છે. જ્ઞાન સ્વભાવી આત્માનું જ શરણ છે, અને એ જ શરણ સાચું શરણ છે. ચત્તારી મંગલમમાં જે શરણ કહ્યું છે એ તો વ્યવહારથી શરણ કહ્યું છે. કોઈ પણ જીવને પોતાના સ્વરૂપ સિવાય બીજા કોઈનું શરણ હોઈ શકે જ નહીં. પરનું શરણ તો વ્યવહારથી કહેવાય, એ તો શુભભાવ છે. ખરેખર પરનું શરણ જીવને છે જ નહીં, કેમ કે પરના શરણ નો ભાવ એ શુભભાવ છે, ને એવો શુભભાવ એ તો બંધનું કારણ છે. શરણ તો એને પોતાનું જ હોય, પોતાનું જ્ઞાન સ્વરૂપ છે, અને એવા જ્ઞાન સ્વરૂપનું શરણ એને જ્ઞાન દ્વારા હોય. પોતાના જ્ઞાનની પર્યાયમાં પોતાનું જ્ઞાન સ્વરૂપ, આનંદ સ્વરૂપ, શુદ્ધ સ્વરૂપ, નિર્મળ સ્વરૂપ એ આસ્વાદે છે, એનો અનુભવ કરે છે, એની શાંતિને એ અનુભવે છે. પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને ધ્રુવ તરફ ઢાળીને એ પોતાના જ્ઞાનની પર્યાયમાં પોતાના સ્વરૂપને જ અનુભવે છે. એમાંથી એને અલૌકિક શાંતિનો, અલૌકિક આનંદનો અનુભવ થાય છે. એમ એ અમૃતને પીએ છે. એટલે મુનિને કંઈ શુભ આચરણ છે એ શરણ નથી. શુભ આચરણ તો સાથે રહેલો ભાવ છે, એ તો સાથે રહેલ છે. મુનિને નિશ્ચયથી ચારિત્ર છે, તો પોતાના સ્વરૂપમાં રમણતા રૂપે ચારિત્ર છે, અને એ વખતે બાહ્યમાં 28 મૂળ ગુણ સહિત નગ્ન દિગંબર પણારૂપ દ્રવ્યલિંગ એવું ચારિત્ર હોય છે, અને એવા ચારિત્ર પ્રત્યે સભાનતાનો ભાવ મુનિ જ્યારે ધ્યાનમાં નથી, નિર્વિકલ્પ ધ્યાનમાંથી બહાર આવે છે, તો છઠ્ઠા ગુણસ્થાને એવો ભાવ એમને વર્તે છે. પણ એ કાંઈ શરણ નથી. એ શુભભાવને છોડીને મુનિ શીઘ્ર પોતાના સ્વરૂપ ભણી જાય છે. પોતાના સ્વરૂપમાં ફરીને લીનતા કરવાનો પુરુષાર્થ કરે છે, અને એ જ એકમાત્ર એમને શરણ છે. પોતાનું શુદ્ધ નિર્મળ સ્વરૂપ છે, એ જ મુનિને શરણ છે. બાહ્યમાં જે કંઈ વ્રત તપ આદિ જે છે, બાહ્યમાં જે દ્રવ્યલિંગ છે, એ બધો શુભભાવ છે, અને એ શુભભાવ કાંઈ શરણ નથી. જે બંધનું કારણ હોય એનું શરણ મુનિને ક્યાંથી હોય? જે મોક્ષ માર્ગમાં છે, જે મુક્તિના પંથે છે, એને પેલું બંધનું કારણ શરણ કેવી રીતે થાય? એટલે મુનિને એવો શુભભાવ કંઈ શરણ નથી. એટલે શુભભાવ અને અશુભ ભાવ રૂપ કર્મ એવું આચરણ એવું પ્રવર્તવું એનો જે નિષેધ કર્યો છે એ તો સા યોગ્ય નિષેધ કર્યો છે અને એમ સમસ્ત કર્મનો સમસ્ત કાર્યનો સમસ્ત આચરણનો નિષેધ કરવાથી જ મુનિ ખરેખર પોતે પોતાના સ્વરૂપ ભણી વળે છે. સમસ્ત કર્મ સમસ્ત પ્રવૃત્તિ જે બહારમાં છે એ બધી શુભાશુભ રૂપે છે અને એ શુભાશુભ ભાવ રૂપે પરિણમતા આશ્રવને બંધ થાય છે એટલે એવા સમસ્ત કર્મથી રહિત થઈને નિષ્કર્મ અવસ્થા ને પ્રાપ્ત કરતા મુનિ પોતે પોતાના જ્ઞાન સ્વભાવી આત્મામાં રમણતા કરે છે અને એમ જ્ઞાનમાં લીન થયા થકા એ પોતાના આનંદ જ્ઞાન શાંત સુખના સ્વભાવને અનુભવે છે. ભાવાર્થમાં અહીંયા કહે છે કે સુકૃત કે દુષ્કૃત, કૃત એટલે કાર્ય, સુ એટલે સારું, સુકૃત એટલે સારું કાર્ય કે દુષ્કૃત એટલે કે ખરાબ કાર્ય, બંનેનો નિષેધ કરવામાં આવ્યો છે. સુકર્મ કે દુર્કર્મ બંનેનો નિષેધ કરવામાં આવ્યો છે, બંને પ્રકારની પ્રવૃત્તિનો નિષેધ કરવામાં આવ્યો, બંને ભાવનો નિષેધ કરવામાં આવ્યો છે. કેમ કે સુકર્મ સાથે રહેલો શુભ ભાવ અને દુષ્કર્મ સાથે રહેલો અશુભ ભાવ એનો નિષેધ કરવામાં આવ્યો છે અને બંનેનો નિષેધ કરવામાં આવ્યો છે એટલે કે શુભાશુભ ભાવ રૂપે ન પરિણમવું એમ જ્યારે કહેવામાં આવ્યું છે તો પછી એકમાત્ર શુદ્ધ ભાવ જ બાકી રહે છે અને એ શુદ્ધ ભાવ એટલે પોતાના જ્ઞાન સ્વભાવી ભગવાન આત્માને શરણે જઈ અને પોતાના સ્વરૂપનો પોતાના જ્ઞાનની પર્યાયમાં અનુભવ કરવો એ જ એકમાત્ર કાર્ય મુનિને હોય છે અને એ જ એમને શરણ છે એ દ્વારા જ પોતે મુક્તિના પંથે આગળ પ્રયાણ કરે છે. એટલે અહીંયા કહે છે કે બંનેનો નિષેધ કરવામાં આવ્યો છે, સુકૃત અને દુષ્કૃત બંનેનો નિષેધ કરવામાં આવ્યો છે તો પછી મુનિઓને કંઈ પણ કરવાનું નહીં રહેવાથી તેઓ મુનિપુણ સાના આશ્રય સા આલંબન વડે પાળી શકે, સાના આલંબન વડે એવું મુનિપળું પાળી શકે એવો જો કોઈને પ્રશ્ન થાય એમ કોઈને શંકા થાય તો એનું સમાધાન આચાર્ય દેવે કર્યું છે કે સર્વકર્મનો ત્યાગ થયે, સર્વકર્મનો સમસ્ત કર્મનો ત્યાગ થયાથી જ્ઞાનનું મહાશરણ છે. જ્યાં સુધી એ સર્વકર્મનો ત્યાગ કરતો નથી, બહારમાં ને બહારમાં રહ્યો છે, ત્યાં સુધી એને જ્ઞાનનું શરણ છે જ નહીં, ત્યાં સુધી એ જ્ઞાનના શરણે જતો જ નથી. જ્યાં સુધી એને રાગનો અંશ પડ્યો છે, શુભ ભાવમાં એને રૂચિ છે, ત્યાં સુધી તો એ શુભ ભાવમાં જ રોકાયો છે. પણ એ સમસ્ત કર્મનો ત્યાગ કરીને એટલે એવા ભાવનો ત્યાગ કરીને પોતે બધેથી પાછો વળી અને સ્વ તરફ વળે છે ત્યારે એને જ્ઞાનનું મહાશરણ છે અને તે જ્ઞાનમાં લીન થતા સર્વ આકુલતા રહિત પરમ આનંદનો ભોગવટો હોય છે. પરનું લક્ષ નથી, પરના લક્ષે થતા શુભ કે અશુભ ભાવ નથી, બધેથી પાછો વળી અને આ મહાપુરુષ જ્ઞાની પોતે પોતાના સ્વરૂપના શરણે જાય છે અને ત્યાં જ એ ઠરીને રહે છે અને એમ કરતા એને પરમ આનંદનો ભોગવટો થાય છે, પરમ આનંદની પ્રાપ્તિ થાય છે. કેવળ જ્ઞાનના અંશરૂપ જ્ઞાન શાંતિ અને સુખનો અનુભવ થાય છે અને એનો સ્વાદ એ જ્ઞાની જ જાણે છે. અજ્ઞાની કસાય જીવ, અજ્ઞાની જે કસાય સહિત છે એવા જીવ કર્મને જ સર્વસ્વ જાણી, શુભાશુભ કર્મને જ સર્વસ્વ જાણી તેમાં લીન થઈ રહ્યા છે એમને તો આવા જ્ઞાન આનંદનો સ્વાદ ખ્યાલમાં પણ નથી, શકીએ તો એવા સ્વાદને જાણતા પણ નથી. અજ્ઞાની કસાય સહિત છે એને શુભાશુભ ભાવનો રાગ છે અને એવા રાગ સહિત દશામાં એ શુભાશુભ કર્મરૂપે પરિણમી રહ્યા છે એમાં જે પ્રવૃત્ત છે એને છોડીને નિવૃત્ત થયા જ નથી. શુભાશુભ ભાવને ત્યાગીને જો એ નિવૃત્ત થયા જ નથી એટલે કે નિષ્કર્મરૂપ અવસ્થા એમની થઈ જ નથી તો પછી એમને જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્માનો અનુભવ ક્યાંથી થશે? એમને તો કોઈ એવો અનુભવ છે જ નહીં. માત્ર જ્ઞાની મુનિઓ જે છઠ્ઠા સાતમા ગુણ સ્થાને છે તે બાહ્યમાં દ્રવ્યલિંગ છે, 28 મૂળ ગુણ સહિત ચારિત્ર છે અને અંતરમાં એવું જ જેમને ભાવલિંગ પ્રગટ થયું છે એ સમસ્ત કર્મને ત્યાગીને પોતાના જ્ઞાન સ્વભાવી ભગવાન આત્માને શરણે જાય છે અને એમ કરતા એ પોતાના અંતરમાંથી આવતા એવા આનંદનો અનુભવ કરે છે, પરમ આનંદને ભોગવે છે. એટલે જ્ઞાનીને તો પોતાના જ્ઞાન સ્વભાવી આત્માનું શરણ છે, એ કંઈ અસરળ નથી, એ કંઈ અસરળ નથી. આ શ્લોક ઉપર પૂજ્ય ગુરુદેવે ઘણો વિસ્તાર કર્યો છે. આપણે એ વિસ્તારમાંથી કેટલાક અંશો લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 6 એના પાના નંબર 73 ઉપર ગુરુદેવ કહે છે બીજા પેરેગ્રાફમાં કે ભાઈ, શુભાશુભ ભાવ એ કોઈ અપૂર્વ ચીજ નથી. શુભ ભાવ અને અશુભ ભાવ તો જીવ જ્યારથી છે ત્યારથી એ કરતો જ આવ્યો છે. અરે નિગોદમાં હતો ત્યારે પણ એને શુભ ને અશુભ ભાવ તો થતા હતા, એટલે એ કંઈ એને માટે નવું નથી. શુભાશુભ ભાવ રૂપે પરિણમવું, શુભાશુભ કર્મ એ કંઈ અપૂર્વ વાત નથી. એવા ભાવે તો જીવ અનંતકાળથી ભવના ભ્રમણ કરતો આવ્યો છે. એવા ભાવે રહીને તો એ અનંતકાળથી એવા ભવના ભ્રમણ કરતો જ આવ્યો છે, એ કોઈ નવીન વાત નથી. શુભ ભાવે પરિણમન કરવું એ કંઈ નવીન વાત નથી. પણ એ શુભાશુભ ભાવને છોડીને, શુભાશુભ ભાવ એ વિભાવ ભાવ છે, વિકારી ભાવ છે, એ આત્માના ભાવ નથી. કેમ કે આત્મામાં એવા કોઈ ગુણ નથી કે જેને કારણે એને શુભાશુભ ભાવ થાય. એવા શુભાશુભ ભાવ તો એને એ સમયે એવી યોગ્યતાને કારણે પર્યાયમાં થાય છે, એના દ્રવ્યમાં કંઈ થતું નથી. દ્રવ્યમાં એવો ગુણ પણ નથી કે જેને કારણે એ થાય. એટલે એવા શુભાશુભ ભાવ, એવા ક્ષણિક ભાવ એને છોડીને પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરે તો એને ખ્યાલ આવે કે પોતે કેવો શુદ્ધ સ્વભાવી છે, પોતે કેવો જ્ઞાન સ્વભાવી છે, પોતાનું કેવું વીર્ય ઉલસી રહ્યું છે, પોતાનો કેવો સુખમય આનંદમય સ્વભાવ છે, તો એને ખ્યાલ આવે. પણ અનાદિનો એ વિચારો બારમાં ને બારમાં શુભાશુભ ભાવમાં જ રહ્યો છે અને શુભાશુભ ભાવને કારણે એ આશ્રવ અને બંધ કરી રહ્યો છે અને એ જ જાણે કે એનું જીવન હોય, એ જ જાણે કે એનું શરણ હોય, એના વિના બીજું કંઈ જીવન જ ન હોય એવી માન્યતા થઈ પડી છે. વર્તમાનમાં પણ એમ જ છે કે શુભ જો એ નહીં કરે તો એનું શું થશે, કેમ કે એને શુદ્ધનો અંશે પણ ખ્યાલ નથી કે શુદ્ધ ભાવ શું છે. પોતાનું સ્વરૂપ શુદ્ધ છે અને એના લક્ષ્ય થતો જે ભાવ તે શુદ્ધ ભાવ એ પોતાનું સ્વાભાવિક પરિણમન છે, સ્વભાવને અનુલક્ષીને થતું સ્વાભાવિક પરિણમન છે, એનો તેને ખ્યાલ નથી. એટલે એને શુભ ભાવનું જ મહાત્મ છે. જો એ શુભ ભાવ નહીં કરે તો ક્યાંય રખડી પડશે. એને મનમાં એમ છે કે શુભ ભાવ નહીં કરે તો અશુભમાં ચાલ્યો જશે, એવા એ ભયતર જીવી રહ્યો છે. એવા એ ભય નીચે જીવી રહ્યો છે કે શુભ ભાવ નહીં કરે તો એનું શું થશે, ક્યાં જશે. તું અશુભમાં ચાલ્યો જશે. એક દ્રષ્ટાંત યાદ આવે છે કે એક કુવાની પાળ ઉપર બે મોટી ઉંમરના છોકરાઓ, 15-17 વર્ષની ઉંમરના છોકરાઓ આમ દોડતા હતા. કુવાની જે પાળ હતી એની ઉપર બે છોકરાઓ દોડતા હતા. કોઈ બુઝુર્ગ વડીલે એમને એમ કહ્યું કે ભાઈ, કુવાની પાળ ઉપર ન દોડાય. તો એક જે હતો એને એમ કહ્યું, તો શું કુવામાં પડાય? એને એમ કહ્યું કે તો પછી કુવામાં પડાય, કુવાની પાળ ઉપર ન દોડીએ તો શું કુવામાં પડીએ. જયારે બીજો હતો એ સમજુ હતો, એ તરત જ કુવાની પાળ ઉપરથી નીચે ઉતર્યો ને, કે ના તો પછી નીચે દોડીશું, નીચે રમીશું. જો બેના દ્રષ્ટિબિંદુમાં કેટલો ફેર છે. જેને ઊંધું લેવું છે એ ઊંધું પકડે છે, કુવાની પાળ ઉપર ન દોડાય તો પછી એને માટેના બીજા બે વિકલ્પ હતા. એક કુવામાં પડવાનો અને એક કુવાની પાળ ઉપરથી નીચે જમીન ઉપર ઉતરવાનો. બે વિકલ્પમાંથી પેલો સ્વચ્છંદી જે હતો એ છોકરાએ એમ કહ્યું કે તો કુવામાં પડાય. એને એવો વિકલ્પ સામો બતાવ્યો કે તો શું કુવામાં પડાય. એને એમ જ, પણ એ એમ નથી વિચારી શકતો કે કુવાની પાળ ઉપરથી નીચે ઉતરી અને જમીન ઉપર પણ રમાય, દોડાય, ચલાય બધું થઈ શકે છે. ઊંધાને ઊંધો જ વિકલ્પ શું છે? ઊંધી વાત જ પકડે, સીધું ક્યાંય પકડે નહીં, એ ઊંધાઈ કરે. સ્વભાવ એવા કેટલાકના પડ્યા હોય છે ને કે એને ઊંધું જ સૂજે. જયારે પેલો ડાયો સમજુ હતો એને સીધું સૂજ્યું કે ના, વાત બરાબર છે, કુવાની પાળ ઉપર દોડતા ક્યાંક નુકસાન થાય, પડી ગયા તો એ નીચે ઉતરે છે. એને સીધું પકડ્યું. અહીંયા પણ જયારે એમ કહેવામાં આવે કે ભાઈ શુભભાવને છોડ, શુભભાવ બંધનું કારણ છે, ત્યારે એમ કહીએ છીએ ત્યારે પેલો ઊંધો છે ને એને એની દ્રષ્ટિ ઊંધી છે, એટલે એમ કહે છે કે તો શું અશુભમાં જઈએ, શુભને છોડશું તો અમે અશુભમાં ચાલ્યા જઈશું. જેને ઊંધાઈ કરવી છે ને એને ઊંધા જ વિકલ્પ આવે. એને એમ વિકલ્પ આવ્યો કે જો શુભને છોડીશ તો અશુભમાં ચાલ્યો જઈશ, પણ એને એમ વિકલ્પ નથી આવતો કે શુભને છોડીને શુદ્ધમાં પણ જવાય છે. શુભને છોડીને શુદ્ધમાં જવાય છે, શુભને છોડીને અનંત જીવો શુદ્ધમાં ગયા છે. શુદ્ધનું શરણ લઈને, સમ્યક દર્શન પ્રગટ કરીને, એમાં જ વધારે આગળ વિશેષતાથી લીનતા કરીને, આગળ ને આગળ વધીને સ્થિરતા કરીને, શુદ્ધ ભાવમાં પોતે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી અને સિદ્ધ થયા છે. અનંત સિદ્ધ થયા છે તો કેવી રીતે થયા છે? શુદ્ધના આશ્રય થયા છે કે બીજી કોઈ રીતે થયા છે? જયારે શુભ ભાવને છોડવાની વાત કરી તો એને પહેલો વિકલ્પ એમ આવ્યો કે તો શું અશુભમાં ચાલ્યા જઈશું, અમે તો અશુભમાં ચાલ્યા જઈએ. શુભ ભાવને છોડવાની વાત કરી એટલે તો એમ કહે છે કે અમે તો અશુભમાં ચાલ્યા જઈશું. પણ ભલા ભગવાન, તને કેમ એમ વિચાર નથી આવતો કે આઠ આટલા કેવળી થયા, આઠ આટલા તીર્થંકર થયા અને દરેક તીર્થંકરની સાથે કેટલા બીજા કેવળી થયા? અનંત કેવળી થયા. સિદ્ધ શિલા ઉપર કોઈ જગ્યા ખાલી નથી કે જ્યાં સિદ્ધ ભગવાન ન હોય. આટલા સિદ્ધ ભગવાન થયા છે, પોતે પોતાના સ્વભાવમાં સ્થિર છે, આનંદમાં લીન છે, શુદ્ધ સ્વરૂપની જેમણે પ્રાપ્તિ કરી છે એમના શુદ્ધ ભાવનો તને વિકલ્પ ના આવ્યો ને તું અશુદ્ધ અશુભ ભાવની વાત કરવા ચાલ્યો. શુભ અને અશુભ બંને અશુદ્ધ ભાવ છે. શુભ છોડીને તને શુદ્ધમાં જવાનું કહેવું છે, પણ તને તો એમ જ છે કે જાણે કે તું શુભ છોડીને અશુભમાં ચાલ્યો જઈશ. અરે ક્યારેક તો વિશ્વાસ કર, મહાપુરુષો જે કહે છે એનો વિશ્વાસ તો કર. મહાપુરુષો કરુણા કરીને કહે છે કે ભાઈ શુભ છોડી અને શુદ્ધમાં જવાય છે, અમે ગયા છીએ, તું પણ જઈ શકીશ. એક થોડોક વિશ્વાસ લાવી અને થોડો પ્રયોગ તો કર કે શુભમાંથી, શુભને છોડીને જ્યાં તું અટક્યો છે ત્યાંથી શુભને છોડીને શુદ્ધમાં જવાય છે, એનો જરાક પ્રયોગ તો કર. જેમ મહાપુરુષો દર્શાવે છે એમ શુદ્ધ ભાવમાં જવાનો પુરુષાર્થ કરને ભાઈ. શુક્રવારે તું શુભને છોડીને અશુભનો વિચાર કરે છે એવો વિકલ્પ પણ તને કેમ આવ્યો? પેલા સ્વચ્છંદી છોકરા જેવો વિકલ્પ તને આવ્યો? તને એમ વિકલ્પ ના આવ્યો કે મહાપુરુષો શુભને છોડીને મને શુદ્ધમાં જવાનું કહે છે એ માટે મારે માટે એ આદર્શ છે, એક એક માત્ર કરવા જેવું છે, એવો કેમ વિકલ્પ નથી આવતો? જ્યારે જ્યારે શુભને છોડવાની વાત આવે ત્યારે ત્યારે આવી જ દલીલો લોકો કરતા હોય છે કે શુભભાવ દ્વારા પુણ્યનો બંધ પડશે અને પુણ્યનો બંધ પડશે તો પછી અનુકૂળ સંયોગો મળશે અને અનુકૂળ સંયોગો મળશે તો પછી ધર્મ ધ્યાન થશે. વર્તમાનમાં જે અનુકૂળ સંયોગો છે એનું શું? આટલા અનુકૂળ સંયોગો છે તોય તારે ધર્મ ધ્યાન કરવું નથી ને હજી બીજા અનુકૂળ સંયોગો જોઈએ છે. તારે કેવા અનુકૂળ સંયોગો જોઈએ છે કે તને કેવા સંયોગો મળે તો તું ધર્મ ધ્યાન કરે? હવે કેટલી બીજી અનુકૂળતા જોઈએ છે? વર્તમાનમાં જે અનુકૂળતા છે એ કેટલા બધા પુણ્યને કારણે, કેટલો પુણ્યનો બંધ પડ્યો છે એના એનો ઉદય અત્યારે વર્તે છે, એટલી તો આટલી બધી અનુકૂળતા મળી છે. અને હજી હજી શુભ ભાવ કરી અને હજી તારે કેવા પુણ્યનો બંધ કરવો છે કે જેથી કરીને તને ધર્મ કરવાનું મન થાય? જો તું અત્યારે નથી કરતો તું કે આ તો ક્યારેય નહીં કરે. માત્ર તને શુભની જ રૂચિ છે અને એ રૂચિ એનો રાગ એટલા માટે છે કે તારે હજી ભવના ભ્રમણ કરવા છે. તને હજી દેવની ગતિમાં કે કોઈક મનુષ્યની ગતિમાં હજી તને ઊંડે ઊંડે રસ પડ્યો છે, હજી તને ગતિનો જ રસ છે. માટે તું શુભભાવને વળગી રહ્યો છે, માટે તું મહાપુરુષની વાતને અવગણી અને શુભભાવ તરફ ઢળી રહ્યો છે. શુદ્ધના પુરુષાર્થ તરફ તું વળતો જ નથી. એટલે મહાપુરુષો વારંવાર એ વાત આપણને સમજાવે છે, જુદી જુદી રીતે સમજાવે છે. અહીંયા પણ એ વાત મુનિની વાત લઈને સમજાવી કે ભાઈ મુનિને કોનું શરણ છે? કોઈ શુભ કે અશુભ ભાવનું શરણ છે જ નહીં. મુનિઓ તો પોતે પોતાના નાન સ્વભાવી આત્માનું શરણ કરીને રહ્યા છે અને એમ કરતા એ પુરુષાર્થ દ્વારા પોતે પોતાના સ્વરૂપમાં રમણતા કરે છે અને એ અમૃતના ઘૂંટડા પીએ છે. એવી સરસ વાત મૂકી દીધી છે. અહીંયા આગળ કહે છે ગુરુદેવ નીચે સૌથી નીચેના પેરેગ્રાફમાં કે જુઓ અહીં શુભ આચરણ રૂપ કર્મ એમ લીધું છે, એટલે કે જળ પરમાણુ જે બંધાય એની આ વાત નથી. શુભ આચરણ રૂપ કર્મ એટલે જળ કર્મની વાત નથી કહેવાનો આશય છે. શુભ આચરણ રૂપ કાર્ય એમ સમજવાનું છે. એટલે સુકૃત, સુકાર્ય, કાર્ય અથવા કર્મ, શુભ આચરણ રૂપ કાર્ય, શુભ આચરણ રૂપ કર્મ. એટલે શુભ આચરણ રૂપ કાર્યમાં શું શું છે? તો કે દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિના શુભ ભાવ અને દુરિત એટલે હિંસા, જૂઠ, ચોરી, કુશીલ, વિષય વાસના ઇત્યાદિના અશુભ ભાવ, એ બે ભાવનો નિષેધ કરીને મુનિવરો નિષ્કર્મ અવસ્થા રૂપ પ્રવર્તે છે. બંને ભાવનો નિષેધ કરીને મુનિવરો નિષ્કર્મ અવસ્થારૂપ પ્રવર્તે છે. એટલે શું? એનો અર્થ એમ છે કે શુભાશુભ રાગથી નિવૃત્તિ પામીને શુદ્ધ ભાવમાં, શુદ્ધ ચૈતન્ય સ્વભાવમાં પ્રવૃત્તિ કરે છે. પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વભાવમાં એ પ્રવૃત્તિ કરે છે. અને એવી પ્રવૃત્તિ થાય છે કઈ રીતે? તો કે શુભ અને અશુભ બંને પ્રકારના ભાવોથી નિવૃત્ત થઈને. ભાવોથી નિવૃત્ત થાય એટલે સ્વાભાવિક છે કે સાથે રહેલું કાર્ય પ્રવૃત્તિ એનાથી પણ નિવૃત્તિ તો થઈ જ ગઈ ને. શુભાશુભ રાગથી એવા ભાવથી નિવૃત્ત થાય એટલે કે એ પ્રકારની ક્રિયાથી, એવા વિકલ્પથી એ નિવૃત્ત થાય છે. એવો ભાવ પણ હવે રહેતો નથી, શુભ કે શુભ ભાવ પણ રહેતો નથી. ત્યારે મુનિ શુદ્ધ ભાવમાં જાય છે, ત્યારે મુનિ શુદ્ધ ભાવમાં જાય છે. આવો વિતરાગનો માર્ગ પરમ અદભુત અને અલૌકિક છે. આવો માર્ગ બીજે ક્યાંય કોઈ દર્શનમાં નથી, કોઈ મતમાં નથી. બીજા બધા માર્ગ તો ઉન્માર્ગ છે, અમાર્ગ છે, મિથ્યા માર્ગ છે, કુમાર્ગ છે, વિપરીત માર્ગ છે. એ પછી વેદાંત હોય કે સાંખ્ય હોય કે નૈયાયિક હોય કે વૈશેક શીખ હોય કે બૌદ્ધ હોય, ગમે તે હોય, પણ આ વાત જૈન સિવાય બીજે ક્યાંય નથી. આ માર્ગ તો વિતરાગનો માર્ગ છે કે પોતે શુભાશુભ ભાવને છોડીને શુદ્ધ ચૈતન્ય સ્વભાવમાં પ્રવૃત્ત થાય. એવો માર્ગ અનાદિથી એને જાણ્યો જ નથી, તેથી આ જીવ ભવના ભ્રમણ કરી રહ્યો છે. અને આ વાત તો કોણે જાણી છે કે જેણે એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોકને જોયા છે એવા વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વર તે પોતે પોતાના જ્ઞાનમાં જાણી છે અને પછી એમની વાણીમાં ઓમકાર ધ્વનિમાં એ વાત પ્રગટ થઈ છે એવો આ સમ્યક મોક્ષ માર્ગ છે. અશુભ આચરણની જેમ શુભ આચરણ પણ બંધનું કારણ હોવાથી કર્મબંધનું કારણ હોવાથી નિષેધ્યું છે. તો પછી મુનિવરો કોનું શરણ લે, શું પ્રવૃત્તિ કરે? તો કહે છે કે મુનિવરોને તો શુભ રાગ રહિત નિષ્કર્મ અવસ્થા થતા તેઓ અંદર અતિન્દ્રિય આનંદ રસથી ભરેલા અમૃત સ્વરૂપ ભગવાન આત્મામાં એકાગ્રતા રૂપ રમવારૂપ પ્રવૃત્તિ કરે છે. એ અશરણ નથી, મુનિઓ અશરણ નથી. એનાથી ઊંધું છે કે જ્યારે એ પોતે શુભાશુભ ભાવ રૂપે છે ત્યારે મુનિ ખૂબ ખેદ અનુભવે છે. ત્યારે મુનિ ને ખેદ છે કે પોતે બહારમાં અટક્યા છે. પણ એવા શુભાશુભ ભાવથી રહિત થઈને, એવા કર્મથી રહિત થઈને એ પોતે અતિન્દ્રિય આનંદ રસથી ભરેલા પોતાના અમૃત સ્વભાવમાં રમણતા કરે છે ત્યારે એ આનંદ અનુભવે છે. અને બહારમાં છે, શુભાશુભ કર્મ સહિત છે ત્યારે ત્યારે તો ખરેખર એ ખેદ અનુભવે છે. ત્યારે તો એમને એ અટકવાનું સ્થાન છે, એનાથી છૂટવા માટે થઈ અને શીઘ્ર એ પ્રવૃત્ત થાય છે કે કેમ જલ્દી ત્યાંથી નીકળીને પોતે પોતાના સ્વરૂપમાં જાય. અહીંયા નિષ્કર્મ અવસ્થા પ્રવર્તતા એમ ભાષા છે ને, નિષ્કર્મ નામ શુભાશુભ કર્મથી નિવૃત્ત. નિષ્કર્મ એટલે શુભ અને અશુભ બંને પ્રકારના કાર્યોથી નિવૃત્ત એવી નિષ્કર્મ, કર્મ એટલે કાર્ય વિનાની અવસ્થા, એટલે કે એવા શુભાશુભ વિકલ્પ વિનાની અવસ્થા, શુભાશુભ ભાવ વિનાની અવસ્થા, એમ નિષ્કર્મ અવસ્થા છે. શુદ્ધ ચૈતન્યમય અરાગી પરિણતિમાં પ્રવૃત્ત થાય છે. જ્યારે એ શુભાશુભ ભાવથી નિવૃત્ત થાય છે એવી અવસ્થા છે, તો કોઈ શૂન્ય અવસ્થા નથી. એવું થાય છે એટલે પોતે પોતાના સ્વરૂપમાં ઢળી જાય છે અને શુદ્ધ ચૈતન્યમય રાગ રહિત પરિણતિમાં પ્રવૃત્ત થાય છે. કોઈ રાગ નથી, શુદ્ધ ભાવમાં એ પ્રવૃત્ત થાય છે. મુનિવરો પોતે શુદ્ધ ચૈતન્ય ઘન ભગવાન અંદર અતિન્દ્રિય આનંદ રસ, વિતરાગ રસ, શાંત રસથી ભર્યો પડ્યો છે તેમાં પ્રવૃત્ત થાય છે. આવું મુનિવરોનું અંતરંગ હોય છે, એવું એમનું પ્રવર્તન હોય છે અને આ જ મોક્ષનો માર્ગ છે, આ જ સુખનો માર્ગ છે. મુનિવરોને તો એ જ લીનતા અને સ્થિરતા કરવી છે, બીજું એમને તો કાંઈ જોઈતું નથી. ત્યાં જ એમને તો શાંતિ, સુખ અને આનંદનો અનુભવ છે. એટલે મુનિવરોને તો પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરવા સિવાય બીજું કાંઈ પ્રયોજન નથી, બીજું કંઈ કાર્ય નથી, બીજી કોઈ પ્રવૃત્તિ નથી. માત્ર એક જ વાત છે, પોતાના સ્વરૂપમાં રહેવું. આ પાંચ મહાવ્રત અને નગ્નપણું અને બાહ્યમાં એ 28 મૂળ ગુણ સહિતનું ચારિત્ર અને આ વ્રત અને તપ ને આ બધું, એ બધું કાંઈ મુનિપણું નથી. એ તો સાથે રહેલું છે, સહચર છે. એ તરફ, એ તરફની સભાનતા ને છોડીને મુનિ પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થાય છે. એટલે કે એમાં કોઈ દોષ આવતો નથી. એટલે એ બાહ્ય વ્રત તપ જે છે એમાં કોઈ મુનિને દોષ આવતો નથી, પણ ત્યાં એ રોકાતા નથી. માત્ર હું નગ્ન દિગંબર મુનિ છું એમ કરીને ત્યાં બહારમાં રોકાતા નથી, પણ પોતે અંતરમાં ચાલ્યા જાય છે. એટલે એવા બાહ્ય લિંગ છે એ કંઈ મુનિની દશા સાચીનું માપ નથી. મુનિની સાચી દશાનું માપ તો એમનું અંતરંગ છે, એ તો બાહ્ય લિંગ છે. અંતરંગ જ્યારે આવું અદભુત હોય, પોતે બે ઘડીમાં પોતાના સ્વરૂપમાં ચાલ્યા જતા હોય એવી જ્યારે દશા વર્તતી હોય, તો બાહ્યમાં એવું જ બાહ્ય લિંગ હોય, એવું જ શુદ્ધ આચરણ હોય, એવું જ શુદ્ધ ચારિત્ર હોય અને એવું 28 મૂળ ગુણ સહિત નગ્ન દિગંબર મુનિપણું જ હોય, બીજું કાંઈ હોય નહીં. પણ એ બાહ્ય સ્વરૂપને જોતા મુનિની અંતરંગ દશાનું ભાન થતું નથી. મુનિ ક્યાં છે, કેટલે પહોંચ્યા છે એનો કોઈ ક્યાસ કાઢી શકાતો નથી. એ મુનિ પોતાના અંતરમાં સ્થિત છે અને તમને ખબર નથી, અને તમે જે સમાચાર સાંભળો છો કે એ મુનિને તો કેવળ જ્ઞાન થઈ ગયું. તમે તો માત્ર બાહ્યલિંગને જોતા હતા, મુનિની દશા તો અદભુત હોય છે, એટલે તો એમને પંચ પરમેષ્ટિમાં સ્થાન છે. એક વખત નહીં, ત્રણ વખત મુનિને પંચ પરમેષ્ટિમાં સ્થાન આપ્યું છે. આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ એમ કરી અને મુનિ સાધુને ત્રણ વખત, એ પાંચમાંથી ત્રણ વખત એ પરમ ઇષ્ટ તરીકે સ્થાન આપ્યું છે. આવું મુનિપણું છે. એવા મુનિઓ અશરણ નથી, એ પોતે પોતાના સ્વરૂપને શરણ કરી અને રહ્યા છે. બહુ સરસ વાત છે. અમૃતચંદ્રાચાર્ય ભગવાને આ કળશ મૂકીને તો ઘણી વાત કરી દીધી છે. ગુરુદેવ આગળ પણ કહે છે કે અરે આવો વિતરાગનો માર્ગ છોડીને જેનું ચિત્ત પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં ભગવાન અને ભગવાનની વાણીમાં, જો પાંચ ઇન્દ્રિયના વિષયો તો ઠીક છે, છોડવા લાયક જ છે, પણ આગળ વધીને ગુરુદેવ તો કહે છે કે ભગવાન અને ભગવાનની વાણીમાં, એટલે કે એના રાગમાં રમે છે, એ પણ ચોર છે, એ પણ પોતાના સ્વરૂપથી ચ્યુત થયો છે, એ પણ બહારમાં ભટકી રહ્યો છે, એ પણ પરનું લક્ષ કરી રહ્યો છે અને પરભાવમાં એકાગ્રતા કરી રહ્યો છે, માટે એ પરને ચોરનારો પરભાવ વિભાવ ભાવને ચોરનારો ચોર છે. 31મી ગાથામાં સાક્ષાત અર્યંત ભગવાન અને ભગવાનની વાણીને ઇન્દ્રિયના વિષયમાં ગણ્યા છે. ત્યાં કહ્યું છે કે જે કોઈ આત્મા આ પાંચ જળ ઇન્દ્રિયો અને અંદર એક એક ખંડ ખંડ રૂપ, ખંડ ખંડ જ્ઞાન રૂપ ભાવેન્દ્રિય અને ઇન્દ્રિયના વિષયો, ત્રિકુટુંબ, દેશ, દેવગુરુ, શાસ્ત્ર અને એમની વાણી, એ સર્વને જીતીને, એટલે કે એ સર્વનું લક્ષ છોડીને પોતાના શુદ્ધ ચૈતન્યમય આત્માને અનુભવે છે, તે જીતેન્દ્રિય જીવ છે. જુઓ આ ચૈતન્યની પ્રવૃત્તિ રૂપ નિષ્કર્મ પ્રવર્તન મુનિને શરણ છે. આવું મુનિને શરણ છે. મુનિને શરણ કઈ ઓછી વાત નથી. મુનિનું શરણ કેવું અદભુત છે, કેવું જીતેન્દ્રિયપણું છે અને કેવા પોતાના સ્વરૂપનું શરણ છે, એ વાત ગુરુદેવ સમજાવે છે. આપણને કહે છે નિષ્કર્મ અવસ્થા પ્રવર્તતા મુનય ખલુ અસરણા ન સંતિ. મુનિઓ કાંઈ અસરણ નથી, નિષ્કર્મ અવસ્થા પ્રવર્તતા મુનિઓ કાંઈ અસરણ નથી. અરે એથી ઉલટું, એમ થતા જ મુનિ પોતે પોતાનું સાચું શરણ શોધી કાઢે છે, પોતાના સાચા શરણને જાય છે, અર્થાંત તેમને શુદ્ધ ચૈતન્ય ઘન સ્વરૂપ નિજ આત્માનું શરણ છે. રાગનું શરણ છૂટ્યું અને ભગવાન આત્માનું શરણ તેમને પ્રાપ્ત થયું છે. પૂજા વખતે ચત્તારી શરણમ બોલે છે ને, હરિંતા શરણમ, સિદ્ધા શરણમ એમ બોલે છે ને, ભાઈ એ તો બધી વ્યવહારની વાત છે, અહીં તો નિશ્ચય શરણ શું છે એની વાત છે. અરિયંત આદિનું શરણ લેવા જતા તો વિકલ્પ ઉઠે છે, ત્યાં તો પરનું લક્ષ થાય છે. અરિયંત ભગવાન પણ સ્વથી જુદા પર છે અને પરનું લક્ષ થતા જે વિકલ્પ ઉઠે છે, એ વિકલ્પ તો શુભ રાગ છે અને એ શુભ રાગ તો આશ્રવ અને બંધનું કારણ હોવાથી સર્વજ્ઞ દેવે, જીનેશ્વર દેવે પોતે નિષેધ્યો છે. એ શુભ ભાવ, એ શુભ રાગને સર્વજ્ઞ દેવે પોતે નિષેધ્યો છે અને પોતે પણ પોતાના સ્વરૂપનું શરણું શોધીને સર્વજ્ઞ થયા છે, એમ જ સાધ્યને સિદ્ધ કર્યું છે. આ વાત કઈ નવી નથી, દિવ્ય ધ્વનિમાં આવેલી આ વાત છે. કુમકુંદાચાર્ય ભગવાન મહાવિદેહ ક્ષેત્રમાં ગયા હતા, સિમંદર પ્રભુ પાસે ત્યાં 8 દિવસ રહ્યા હતા, ભગવાનની વાણી સાંભળી હતી. દિવસમાં ઓમકાર ધ્વનિ સવારે, બપોરે અને સાંજે એમ 6-6 ઘડી છૂટે છે અને તે સાંભળી આગળ પાછળના વખતમાં ત્યાંના ફૃત્તેવડીઓ સાથે ચર્ચા વાર્તા કરી અને પછી આવી ભરત ક્ષેત્રમાં અને આ શાસ્ત્રો બનાવે છે. 6-6 ઘડી 3 વખત તો એમણે ભગવાનની વાણી સાંભળી અને એ સિવાયના સમયમાં શ્રુત કેવળીઓ સાથે ચર્ચા કરી અને પોતાના જે કંઈ આશંકાઓ હતી તેનું સમાધાન કર્યું અને પછી અહીંયા આવી અને શાસ્ત્રો બનાવ્યા છે. એટલે આ તો ભગવાનની વાણી છે પ્રભુ, ભગવાનનો સંદેશ છે. આ કોઈની મતિ કલ્પનાએ આવેલી વાત નથી પ્રભુ. કુમકુંદાચાર્ય ભગવાનને જેવો અનુભવ હતો અને જેવું સત એમને પ્રકાશ્યું હતું એ જ આ સમયસારમાં આવ્યું છે. અમૃતચંદ્રાચાર્ય ભગવાને પણ એને આત્મસાત કરીને એની ટીકા લખી છે. આમાં કોઈ મતિ કલ્પનાએ કોઈ વાત લખવામાં આવી છે એમ નથી. અહીંયા આગળ પણ કહે છે કે ભાઈ મુનિ દશા ચારિત્રની દશા તો કોઈ અલૌકિક ચીજ છે. મુનિવરો બહારમાં વસ્ત્રથી રહિત અને અંદર રાગના વિકલ્પથી રહિત શુદ્ધ ચૈતન્યના ધ્યાનમાં મગ્ન થઈને આનંદરૂપી અમૃતના ઘૂંટડા પીતા હોય છે. બારમાં એ બધા જ પરિગ્રહ સમસ્ત પરિગ્રહોથી રહિત થયા છે અને એ જ રીતે અંદરમાં સમસ્ત વિકલ્પોથી રહિત થયા છે. સમસ્ત વિકલ્પોથી રહિત થઈને શુભ અને અશુભ બંને પ્રકારના સમસ્ત વિકલ્પોથી રહિત થઈને મુનિ પોતે પોતાના ચૈતન્ય સ્વરૂપમાં ધ્યાનમાં નિર્વિકલ્પ દશામાં આનંદના ઘૂંટડા પીએ છે. એવા અમૃતનું એ પાન કરી રહ્યા છે. અતિન્દ્રિય આનંદનો રસ એ તો ઘૂંટે ઘૂંટડે પીએ છે. એમને તો એમાંથી બહાર નીકળવું ગોઠતું નથી. ધન્ય એ ચારિત્ર દશા, ધન્ય એ મુનિની દશા. આ ધર્મ છે, આ ચારિત્ર દશા છે અને એને અહીં નિષ્કર્મ અવસ્થામાં પ્રવર્તન કર્યું છે. નિષ્કર્મ અવસ્થા તો આવી હોય. આરો પણ અહીંયા કહે છે કે જ્યારે નિષ્કર્મ અવસ્થા પ્રવર્તે છે ત્યારે જ્ઞાને પ્રતિચરિતમ જ્ઞાનમ હિ, જ્ઞાનમાં આચરણ કરતું, રમણ કરતું, પરિણમતું જ્ઞાન જ એસા તે મુનિઓને શરણ છે. શરણ આ આચરણ અને આ શરણ, શેનું શરણ? પોતાના જ્ઞાન સ્વરૂપનું શરણ. જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મામાં ચરવું રમવું તે આચરણ અને શરણ છે. કોઈ શુભભાવ છે તે આચરણ નથી. શુભભાવ તો ઝેર છે અને આ તો અમૃત છે. અમૃત સ્વરૂપ ભગવાન આત્મા છે અને એનાથી વિરુદ્ધ શુભભાવ છે એ તો ઝેર છે, બંધનું કારણ છે. તેથી મુનિઓ શુભ આચરણ રૂપ કર્મનો નિષેધ કરીને, સમસ્ત કર્મનો નિષેધ કરીને, શુભ અને શુભ બંને પ્રકારના આચરણનો નિષેધ કરીને એવા ભાવથી નિવૃત્ત થઈને નિર્વિકલ્પ ધ્યાનમાં અંતરમાં પોતાના આનંદરૂપથી અમૃતનું વેદન કરે છે. આ જ મુનિનું સાચું આચરણ છે. આની સમજણ અને એનું શ્રદ્ધાન પહેલા કરવું પડશે ભાઈ. અનુભવ તો પછી થશે. એક વખત આવી જેને શ્રદ્ધા થાય છે કે પોતાના નિજ સ્વરૂપના આશ્રયે જ ધર્મ પ્રગટે છે, એવી જેને જેને શ્રદ્ધા થાય છે એને એવો પુરુષાર્થ ઉપડે છે અને એ એવો પુરુષાર્થ દ્વારા સમ્યક દર્શન પ્રગટ કરે છે. પછી સ્થિરતા થાય છે. એ ચારિત્રની વાત તો પછીની છે. પહેલા તો એને આવી શ્રદ્ધા અને આવો વિશ્વાસ લાવવો પડશે કે અંતરમાં જતા જ સમ્યક દર્શન થાય છે. કોઈ શુભભાવ દ્વારા સમ્યક દર્શન થતું નથી. કોઈ પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવવા દ્વારા સમ્યક દર્શન થતું નથી. કોઈ મંદિર બનાવતા સમ્યક દર્શન થતું નથી. કોઈ શાસ્ત્રનો અભ્યાસ કરતા સમ્યક દર્શન થતું નથી. અરે પ્રભુની વાણી સાંભળતા પણ સમ્યક દર્શન થતું નથી. સમ્યક દર્શન તો પોતાના સ્વરૂપમાં જવાથી થાય છે. અને જ્યારે એ પોતાના સ્વરૂપમાં જાય છે એ વખતે નિમિત્તમાં સાચા દેવ ગુરુ કે શાસ્ત્ર હોય છે તો હોય છે. ઉચિત નિમિત્ત હોય છે એમાં સાચા દેવ ગુરુ કે શાસ્ત્ર નિમિત્ત તરીકે હોય છે. પણ અનુભવ તો પોતાના સ્વરૂપના આશ્રયે જ થાય છે. એ જ માત્ર એ સમ્યક દર્શનની પ્રાપ્તિનો માર્ગ છે. અને ત્યાં જેટલો સમય રહે છે એટલું નિશ્ચય ચારિત્ર છે. અને પછી પછી જ્યારે એ બહારમાં આવે છે, વિકલ્પ સહિતની દશામાં છે, ત્યારે પણ એનું લક્ષ પોતાના આત્મા તરફ જ રહે છે. કેમ કે પરિણતિ છે તે લબ્ધરૂપ પરિણતિ છે. એક વખત સ્વરૂપનો આનંદ આસ્વાદ માણ્યો છે ને, પછી લબ્ધિ રૂપે એ સમ્યક્ત્વ રહે છે. એ વિકલ્પ સહિત છે ત્યારે પણ એને એ લબ્ધિ રૂપે એવી પરિણતિ રહે છે. શુદ્ધ આચરણ જે છે, શુદ્ધ આચરણ નો પુરુષાર્થ હજી થયો નથી, હજી સંન્યાસ લીધો નથી, પણ જેટલો સમય માટે એ પોતે પોતાના સ્વરૂપમાં હતા અને એટલા સમય પૂરતો પોતાને જે અનુભવ થયો, તે કાળે જે આચરણ હતું એ શુદ્ધ આચરણ, જે થોડીક ક્ષણોનું હતું, એ નિશ્ચય ચારિત્ર હતું, અને એ વખતે જે અનુભૂતિના કાળે જે બધાથી જુદો પોતે પોતાને અનુભવમાં આવ્યો છે, એ શ્રદ્ધા હવે જતી નથી. પોતાનું શુદ્ધ સ્વરૂપ જે શ્રદ્ધામાં આવ્યું છે અનુભવ સહિત, એ હવે જતું નથી. એટલે પરિણતિ એમ જ રહે છે, એટલે લબ્ધ રૂપે એ પરિણતિ રહે છે, અને એમ એને અનંતાનુબંધી કસાય જાય છે. મુનિની ચારિત્ર દશા, અનુભવની સ્થિરતારૂપ દશા, એ તો કોઈ અલૌકિક ચીજ છે. ટીકાકાર પદ્મ પ્રભમલધારી દેવે નિયમસારમાં એક કળશમાં, કળશ 253માં, ત્યાં સુધી કહ્યું છે કે અતિન્દ્રિય આનંદમાં ઝૂલતા રમતા એવા મુનિ અને સર્વજ્ઞ વિતરાગ દેવમાં જે અંતર અથવા તફાવત જુએ છે તે જળ છે. એ તો વિતરાગ જેવા જ છે, એમાં કોઈ તફાવત નથી. સર્વજ્ઞ વિતરાગમાં અને અતિન્દ્રિય આનંદમાં ઝૂલતા મુનિ, એમાં કોઈ તફાવત નથી. આવું મુનિનું ચારિત્ર હોય છે, આવી વિતરાગી આનંદમય ચારિત્રની દશા હોય છે. સમયસાર નાટકમાં બનારસીદાસજીએ પણ એ જ વાત કરી છે કે મુનિ જે પોતાના આત્માના આનંદમાં રમે છે, એનું મોક્ષ માર્ગરૂપ આચરણ છે. પણ એને જે પંચ મહાવ્રત આદિનો વિકલ્પ ઉઠે છે, તે જગપંથ છે, એટલે કે સંસાર માર્ગ છે, એટલે કે પુણ્યબંધનું કારણ છે. એ બાહ્ય ચારિત્ર છે, એ જગપંથ છે, એ સંસાર માર્ગ છે. સંસાર માર્ગ એટલા માટે છે કે એ દ્વારા પુણ્યનો બંધ પડે છે. એવા જગપંથથી છૂટીને પોતાના સ્વરૂપમાં જવાનો પુરુષાર્થ જ મુનિને હોય છે, અને પોતાના સ્વરૂપમાં રમણતા કરે છે, એ જ મુનિનું ચારિત્ર છે. અને એ ચારિત્ર છે તે સર્વજ્ઞ વિતરાગ તીર્થંકર ભગવાન કેવળી ભગવાનની સમાન છે. ચારિત્ર દશા એ અંતરની ચીજ છે. અહીંયા કહે છે, ભગવાન આત્મા ચૈતન્યના રત્નનો સમુદ્ર છે, એમાં એકાગ્ર થઈને આચરણ કરતા, રમણતા કરતા, વિતરાગી આનંદનો અનુભવ કરનારા મુનિઓને પોતાના આત્માનું શરણ છે. રાગનો નિષેધ કરીને, સમસ્ત વિકલ્પોનો નિષેધ કરીને અંતરમાં ડૂબી જતા મુનિવરોને નિજ શુદ્ધ આત્મા જ શરણ છે, બીજું કોઈ શરણ નથી. બાકી શરણ તો વ્યવહાર શરણ છે, રહીતા શરણમ, સિદ્ધા શરણમ, આહુ શરણમમાં, કેવલી પનંતો ધમ્મો શરણમ. આ જે શરણની વાત કરી છે એ તો વ્યવહારથી શરણ છે. એ વ્યવહાર શરણ કહેવા માત્ર છે, ઉપચાર છે, બાકી તો નિશ્ચયથી તો સ્વરૂપનું જ શરણ છે. આગળ કહે છે કે એતે તેઓ તત્ર નિરતા તે જ્ઞાનમાં લીન થયા થકા પરમ અમૃતને સ્વયં મિંદંતી પોતે અનુભવે છે, આસ્વાદે છે. સ્વયં એટલે રાગની અપેક્ષા વિના. જો સ્વયંનો અર્થ અહીંયા ગુરુદેવ કરે છે કે સ્વયં એટલે બીજા કોઈની અપેક્ષા વિના પોતે જાતે સ્વયં, એટલે કોઈની પણ એમાં અપેક્ષા નથી, કોઈ વિકલ્પની પણ અપેક્ષા રહેતી નથી, કોઈ સાધનની પણ અપેક્ષા નથી. એ પરમ અમૃતને આસ્વાદે છે, તો માત્ર પોતાના શરણે જઈને, પોતાના સ્વરૂપના શરણે જઈને એ આસ્વાદે છે, એમાં બીજા કોઈની અપેક્ષા નથી. વ્યવહાર રત્નત્રયનો શુભરાગ પણ, એની પણ અપેક્ષા એમાં નથી. એ અમૃતનો સ્વાદ આવે છે એ તો પોતાના સ્વરૂપમાં જઈને આવે છે, એમાં કોઈની અપેક્ષા નથી. 78માં પાના ઉપર આગળ કહે છે કે પરમ અમૃતમ સ્વયં વિંદંતી, સ્વયં એટલે પરની અપેક્ષા વિના પોતાથી પરમ આનંદરૂપ અમૃતનો અનુભવ કરે છે. જો આ મુનિપણું છે, પરમ અમૃત કહ્યું ને, અતિન્દ્રિય આનંદનો અનુભવ થવો એ પરમ અમૃત છે. મુનિવરો પરમ આનંદરૂપ અમૃતનો અનુભવ કરે છે, તે એમનું આચરણ એ ચારિત્ર છે, એ શરણ છે. શુભ આચરણને નિષેધ્યું તો બીજું કાંઈ સાધન રહ્યું નહીં એમ જો કોઈ કહેતું હોય તો એ વાત બરાબર નથી. શુભ આચરણને જો સાધન કહેતા હોય તો એ તો મિથ્યાત્વ છે. અંતર ચિદાનંદ સ્વરૂપમાં આચરણ કરતું રાગથી ભિન્ન પડેલું જ્ઞાન પરમ આનંદરૂપી અમૃતનો જે અનુભવ કરે છે તે સાધન છે. જ્ઞાન એકમાત્ર સાધન છે, એકમાત્ર શરણ છે, અને મુનિઓ એમાં રહે છે, મુનિઓ એમાં સ્થિરતા કરે છે. આ મુનિપણું છે, આ ચારિત્ર છે, આ મોક્ષનું સાધન છે, અને મુનિવરો આવા પરમ અમૃતનો સ્વાદ લે છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.
Thank you.